તારીખ 12/3/1990 શ્રી સમયસર ગાથા 206 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 10
જ્ઞાન માત્ર કારણ પરમાર્થ સ્વરૂપ છે અથવા સત્ય સ્વરૂપ છે એ જ્ઞાન માત્ર પદનો અનુભવ કરતા તે જ ક્ષણે કોઈ વચન અગોચર સુખ નો અનુભવ થાય એટલે એમાંથી સદાય પ્રીતિ પામ, એમાંથી સદાય રુચિ પામ, એ જ તારે પ્રીતિ અને રુચિનો વિષય હોવો જોઈએ. એને છોડતા દુઃખ છે, આકુલતા છે, એ સિવાય બીજો કોઈ સુખ શાંતિનો ઉપાય નથી. પહેલું પદ કાલે ચાલ્યું, બીજું પદ કહે છે કે એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. જેટલું આ જ્ઞાન છે એમ જ્ઞાન માત્ર એની મર્યાદા સીમા નક્કી કરવામાં આવે છે કે માત્ર જ્ઞાન સામાન્ય જ્ઞાન એટલું જ આત્મા છે, એટલું જ કલ્યાણ છે. કલ્યાણ છે એટલે પોતાનું હિત છે, એટલું જ હિત સ્વરૂપ છે પોતે. જેટલું આ જ્ઞાન છે એમાં જ સર્વહિત પૂરેપૂરું હિત એમાં સમાઈ જાય છે. આ નિર્જરા એ સાક્ષાત આરાધનાનો વિષય છે અને આરાધનાની અંદર કોઈ વિસ્તારથી સમજાવવું પડે એવો વિસ્તારવાળો વિષય નથી, વિષય વિસ્તાર નથી ટીકામાં. એટલો સંક્ષેપવાળો વિષય છે કે જેમાં વિકલ્પનો ભેદ પણ ઉત્પન્ન થાય, એક વિકલ્પનો ભેદ ઉત્પન્ન થાય એટલો વિસ્તાર પણ એમાં નથી. કેમ કે અનુભવ જ્ઞાનનો અનુભવનાર જ્ઞાન, અનુભવ કરનાર જ્ઞાન, અનુભવવા યોગ્ય પણ જ્ઞાન, અનુભવ થનાર પણ જ્ઞાન અને તેનું તે જ્ઞાન એમ નહીં કે એ જ્ઞાનની પર્યાય પૂરી થઈ તેનો અનુભવ કરવો છે એમ નથી. એટલે ત્યાં ને ત્યાં એક જ પર્યાયમાં ભાવ્ય ભાવક પણ, એક જ પર્યાયમાં વેદ્યવેદક પણ, એક જ પર્યાયમાં કર્તા કર્મ પણ, એક જ પર્યાયની અંદર એવું અભેદ પણ, અંતર્મુખ પણ એ આરાધનાનો વિષય છે. એટલે આ તો ધર્મભેદથી આટલો વિસ્તાર કરે છે આચાર્ય મહારાજ કે જ્યારે જીવ જ્ઞાન માત્રનો જ્ઞાનના જ અભેદ અનુભવ કરે છે ત્યારે એટલો જ પરમાર્થ સ્વરૂપ એને આત્મા રુચિનો વિષય થાય છે, પ્રીતિનો વિષય થાય છે અને એમાં જ એટલું જ કલ્યાણ રહેલું છે. આથી બહાર કોઈ કલ્યાણનો વિચાર કરવા જેવો નથી. એટલું જ કલ્યાણ છે એમ કહીને એ વાત સ્પષ્ટ કરવી છે કે આ સિવાય બીજી રીતે, બીજા પ્રકારે, બીજા ક્ષેત્રમાં, બીજા દ્રવ્યથી, બીજા ભાવથી, કોઈ પણ પ્રકારથી કલ્યાણનું જરા પણ કાર્ય થતું નથી, કલ્યાણનું જરા પણ કારણ પણ થતું નથી. આમ સ્પષ્ટ કરું છું. આપણું જ કલ્યાણ છે. એટલે જીવને પોતાનું આત્મકલ્યાણ કરવા માટે અન્ય પ્રકારે કાંઈ પણ પુરુષાર્થ અન્ય દિશામાં અન્યથા અન્ય માર્ગે પોતે ચડી જાય એવું ન થાય એ પ્રકારે એક જ માર્ગે ચડાવી દે એટલું જ છે એમ કહીને, એટલું જ સત્ય કલ્યાણ છે. કલ્યાણ છે એટલું ન કહીને એટલું જ સાચું કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે એમ નિશ્ચય કરીને એવા નિર્ણયપૂર્વક પહેલા સમજણમાં એનો નિર્ણય હોવો ઘટે છે અથવા એનો દ્રઢ નિર્ણય હોવો ઘટે છે કે આ સિવાય કોઈ અન્ય ભાવમાં અન્ય દ્રવ્યમાં મારે મારા કલ્યાણ માટે કાંઈ કરવાનું રહેતું નથી. જે કાંઈ કરવાનું છે એ મારા જ્ઞાનમાં છે, જ્ઞાન માત્રમાં જ છે અને જ્ઞાન માત્ર સિવાય મારે કાંઈ છોડીને જવાનો પ્રશ્ન રહેતો નથી. એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદા સંતોષ પામ અને જ્ઞાન માત્રના અનુભવથી હું સંતુષ્ટતા સંતુષ્ટતા એટલે આકુલતા રહીતા અથવા તો અસંતોષનું કોઈ પરિણામ પછી જ્યાં જ્ઞાન માત્રનો અભેદ અનુભવ છે ત્યારે અસંતુષ્ટપણું રહેશે નહીં તને સંતોષ પામે કે નિયમથી તને સંતોષ થઈ જશે કે કરવા યોગ્ય એવું જે કર્તવ્ય એ થયું અથવા એમ છતાં આત્મા કૃત્ય કૃત્ય થયો એ તને અનુભવ કૃતકૃતપણાનો અનુભવ થશે. એટલું જ સત્ય અનુભવનીય એટલે અનુભવ કરવા યોગ્ય છે જેટલું આ જ્ઞાન છે. એટલે અનુભવનો વિષય પણ આ જ્ઞાન છે. જ્ઞાનનો અનુભવ તે જ આત્માનો અનુભવ છે. આત્માના અનુભવને જો જ્ઞાનના અનુભવ રહીતપણે કલ્પના કરવામાં આવે તો તે આત્માનો અનુભવ નથી પણ કાંઈક બીજી ગરબડ છે. ધ્યાન કેન્દ્રોની અંદર ધ્યાનનો વિષય ચાલે છે ને, જ્યાં જ્ઞાન માત્રનો જ્ઞાનથી ભેદ અનુભવ નથી ત્યાં આત્માનો અનુભવ નથી. આત્માનો અનુભવ નથી ત્યાં કોઈને કોઈ પ્રકારના વિભાવનો અનુભવ છે અથવા અન્ય પદાર્થનો અનુભવ હોવાનો અભ્યાસ છે. અનુભવ થઈ શકતો નથી અન્ય પદાર્થનો, પણ એવી કલ્પના એ જીવ ચડે છે અને એ રીતે ઉન્માર્ગમાં ચાલ્યો જાય છે, ગ્રહિત મિથ્યાત્વમાં આવી જાય છે. એટલે અનુભવ કરવા યોગ્ય અનુભવનીય એટલે અનુભવને યોગ્ય ફક્ત જેટલું આ જ્ઞાન છે એટલું જ અનુભવને યોગ્ય પોતાનું ક્ષેત્ર છે અથવા ભાવ છે એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદાય તૃપ્તિ પામ તું તુષ્ટ થઈ જશે. જેમ કોઈ માણસ ખાય પીને એમ કહે છે કે હવે તૃપ્ત થઈ ગયો, એ તો એ કલ્પના માત્ર છે ખરેખર, પણ એ સામાન્ય રીતે તૃપ્તિનો અનુભવ કરે છે એનો એક સંકેત માત્ર એની અંદર છે. આ તો લોકોત્તર તૃપ્તિ છે કે જે તૃપ્તિ થતાં જગતના સર્વ દ્રવ્ય ભાવો સંબંધીની અતૃપ્તિ વાંછાનો નાશ થાય છે. સમ્યક દ્રષ્ટિને આઠ અંગ સહિતનું અખંડ સમ્યક દર્શન છે. મલાળમાં એક વાર વાત કરી હતી ને આઠ અંગ સહિત છે, એમાં પહેલું જ નિશંક પછી નિકાંક્ષિત નામનું અંગ છે. આ સમ્યક દ્રષ્ટિ નિશંક છે, નિશંકના ફળમાં તે નિર્ભય થાય છે, જગતનો કોઈ ભય એને રહેતો નથી કે કોઈ ભય એને સતાવતો નથી, સતાવી શકતો નથી, સતાવતો પણ નથી અને સર્વથા સમ્યક દ્રષ્ટિ નિર્ભય થાય છે. નિર્ભય થયો હોવાથી તે નિશંક પણ થઈ શકે છે અથવા નિસંગ થઈ શકે છે. નિશંકતાને લીધે નિર્ભયતા છે અને નિર્ભયતાને લીધે નિસંગપણું અસંગપણે રહી શકે છે. મુનિરાજ જે જંગલમાં અસંગ અવસ્થામાં નિર્ભયપણે રહે છે એનું કારણ એમની અસંગપણે રહે છે એમનું કારણ એમની નિર્ભયતા છે અને નિર્ભયતા નિશંકતાને લીધે છે. કે મારું સ્વરૂપ પરિપૂર્ણ છે, પરિપૂર્ણ સ્વરૂપ મને અનુભવ ગોચર છે અને મારી પરિપૂર્ણતામાં કોઈની અપેક્ષા નહીં હોવાથી આકાંક્ષા નથી, આકાંક્ષા નથી એટલે વાંછા નથી, વાંછા નથી ત્યાં તૃપ્તિ પણ હોય તો જ વાંછા નથી, નહીતર વાંછા આવ્યા વિના કરીએ નહીં. એ નિશન પછી નિકાંક્ષિકપણામાં સમય દ્રષ્ટિને એક આ અંગ છે, અવયવ છે, એ રીતે તને તૃપ્તિ થશે. જ્ઞાન માત્રના અનુભવથી તને તૃપ્તિ થશે, એવી તૃપ્તિને તું પામ, ઉપદેશાત્મક વચન છે. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે. જ્યારે આત્મામાં તારી પ્રીતિ થશે, જ્ઞાન માત્રમાં તારી પ્રીતિ થશે, એમાં તારું તુષ્ટપણું સંતુષ્ટપણું થશે અને એમાં તૃપ્તિ થશે, ત્યારે આ ત્રણેય ભાવથી એક ભાવરૂપ, ત્રણેયના અભેદ એક ભાવ સ્વરૂપ એક સુખ નામના ભાવનો અનુભવ થશે. કે જે સુખને વચન દ્વારા કહેવું શક્ય નથી, તે વચન અગોચર છે, વચનથી સર્વજ્ઞપણ એ સુખને દિવ્ય ધ્વનિમાં પણ કહી શકાય નથી એવું એ સુખ છે. અને એ સુખ તો અનુભવનો વિષય હોવાથી વચનનો વિષય થતો નથી. એવું સુખ થશે અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે અથવા તને સ્વયમેવ જ એનો અનુભવ થશે. એવા સુખનો અનુભવ તે જ ક્ષણે તે જ વર્તમાનમાં, જે વર્તમાનમાં તને જ્ઞાનનો અનુભવ છે, જ્ઞાન માત્રનો અનુભવ છે, તે જ વર્તમાનમાં તને સુખનો અનુભવ થશે. બીજો સમય નથી. જે સમયે સ્વાનુભવનો ભાવ થાય છે તે જ સમયે આત્મસુખનો અનુભવ થાય છે. ધર્મનું ફળ કેટલું શીઘ્ર છે, કેટલું રોકડું છે એ બતાવે છે. કે તે જ ક્ષણે, બીજો ક્ષણ નથી, પહેલા આમ કર પછી આમ થશે એટલી પણ રાહ જોવાની નથી. પોતાના આત્મિક સુખ માટે એક સમયે જીવને રાહ જોવી પડે કે આ કામ કર પછી તરત એનું ફળ મળે એમ નથી, એ જ વખતે તને સુખનું ફળ મળશે. એક પ્રશ્ન અહીંયા થાય છે, આવે છે પ્રશ્ન, કે આવા સુખ માટે ઘણી પ્રશંસાથી વાતને બતાવવામાં આવે છે, વચનગોચર છે, લોકોત્તર છે, ઉત્કૃષ્ટ છે, જગતમાં એની બરાબરીનું કોઈ પદાર્થ, કોઈ ભાવ, કોઈ પ્રકારની હોવાથી રૂપમાં પણ એની આપી શકાતી નથી એટલે અનુપમ છે, એવું ઘણા ઘણા વિશેષણોથી ફરતું કહેવાય છે. પણ મૂળ જે સુખાનુભવ છે એ વચન અગોચર હોવાથી કહેવાતો નથી તો દર્શાવાતો નથી, અને જ્યારે એ પ્રદર્શિત થતો નથી એવો ભાવ, ત્યારે જેને એનો અનુભવ નથી એને એનું આકર્ષણ કેવી રીતે થાય? અથવા બીજા જે આકર્ષણ છે એ આકર્ષણ છૂટીને આનું આકર્ષણ થાય તો જ પ્રયત્નની દિશા બદલાય, નહીતર જે દિશામાં સુખનો અનુભવ છે, સુખનો નિશ્ચય છે, એ દિશાનો પ્રયત્ન છોડી શકાતો નથી, મૂકી શકાતો નથી, અને આ સુખની ખબર નથી એટલે એનું આકર્ષણ થતું નથી, એ બાજુનો પ્રયત્ન સહજ ચાલતો નથી. આવો એક પ્રશ્ન અહીંયા ઉપજે છે, ઉપજવા યોગ્ય પણ છે. પણ સામાન્ય રીતે દરેક વાતનો પોતાને અનુભવ હોય પછી જ એ કાર્યમાં અથવા પહેલા પ્રાપ્તિ થઈ જાય, પહેલા બધું હાથમાં આવી જાય પછી એ કાર્યની શરૂઆત થાય, એવું તો કઈ બનતું નથી. દરેક વાતમાં વાતની સમજણ કરીને એનો વિશ્વાસ કરવો પડે છે, અને વિશ્વાસ કર્યા પછી વિશ્વાસના આધારે કાર્યનો પ્રારંભ અને પ્રયત્ન ચાલે છે. આ તો દરેક બાબતમાં આ જ પ્રકારે બને છે. તો અહીંયા જે જીવ ખરેખર વર્તમાન પરિસ્થિતિમાં આકુળતાથી દુઃખી છે, વર્તમાન વર્તતી આકુળતાથી દુઃખી છે, અને બધાને જ આકુળતા વર્તે છે, સુખનો તો સુખની સમસ્યા, સુખનો પ્રોબ્લેમ દરેક જીવને છે, કહે કે ન કહે કોઈ એમાં વ્યક્તિગત નિર્દેશ કરવાનો પ્રશ્ન નથી, એ તો દ્રષ્ટાંત માત્ર કોઈ વ્યક્તિગત વાત થાય છે, પણ આ તો પ્રાણી માત્રની સમસ્યા છે કે એવું સુખ હોવું જોઈએ કે ક્યાંય એમાં આકુળતા ન હોય, અને પછી એ સુખ છોડીને બીજું કાંઈક પછી લેવાનું છે એવી દોડ ન હોય, પોતે શાંત ઠરીને ઠામ થાય એવું કોઈ સુખ કાયમનું પૂરું પૂરેપૂરું સુખ કાયમ માટે હોય એવું હોય તો સારું, અને એના માટે પોતે અજાણ્યો છે તો પણ એ અભિપ્રાયમાં તો ઊભો છે. હવે એમ કહે છે કે તારો જે અભિપ્રાય છે એવું સુખ તને તારામાંથી જ મળેલું છે, આ કાર્ય પદ્ધતિ છે, આ પ્રકાર છે. કહેનાર ઉપર જો તને વિશ્વાસ હોય તો વાંધો નહીં આવે, જો કહેનાર ઉપર વિશ્વાસ નહીં હોય તો મુશ્કેલી છે. કહેનાર ઉપર વિશ્વાસ મૂકવાનું કારણ કહેનારની પ્રમાણિકતા છે, પ્રમાણિકતા વિશ્વસનીય વાત છે, અપ્રમાણિકતા છે એ અવિશ્વાસનું સ્થાન છે. તો નિર્દોષ ધર્માત્માઓએ, આચાર્યોએ, સંતોએ આ વાત કરી છે, એમની પ્રમાણિકતા ઉપર શંકા કરી શકાય એવું છે. એટલા એ નિષ્પ્રમ આત્માઓ હોય છે કે એમની પ્રમાણિકતા ઉપર શંકા કરવાનું કારણ રહેતું નથી. એવા મહાન પુરુષોએ આ વાત કરી છે. વળી વર્તમાનમાં જેને વર્તમાન દુઃખથી ખસીને કંઈક આત્મિક સુખ ખરેખર જોઈએ છે એને અવિશ્વાસ કરવાનું કારણ બનતું નથી, પણ જેનો નિશ્ચય એવો છે કે કોને ખબર આ બધી વાતો આત્માની ને અધ્યાત્મની વાતો બધી અગમ નિગમની વાતો છે, કોઈ એના પારને પામતું નથી એવું લાગે છે, અને આપણને તો આ વર્તમાનમાં ઘણી ઘણી પરિસ્થિતિ એવી છે કે કાંઈ એનું આકર્ષણ છૂટે એવું દેખાતું નથી, અથવા એક મોહથી જે ડૂબેલો જીવ છે દર્શન મોહથી, એ જીવ જ્યારે પોતાના મોહને ખ્યાલમાં લે છે ત્યારે પણ એને એમ થાય છે કે આ ન છૂટે એવી ચીજ છે, આ છૂટવી કઠણ એવી ચીજ છે, અને આવો મોહ છૂટે એ તો કાંઈ શક્ય દેખાતું નથી એવું પણ લાગે છે ક્યારેક. તેમ છતાં પણ આ વિચાર બહુ લાંબી દ્રષ્ટિનો છે અને એક અનંતકાળ માટેના અનંત સુખનો નિર્ણય કરતા ભલે ગમે એટલી વાર લાગે, પણ એક વખત પરિપક્વ નિર્ણય કર્યા વિના, નિશ્ચયથી નિશ્ચયથી વાત આવે છે ને, પરિપક્વ નિર્ણય કર્યા વિના આ દિશાનો પ્રયત્ન વાસ્તવિક રીતે યથાયોગ્ય રીતે જે શરૂ થવો જોઈએ એ શરૂ નથી થતો, એટલે ગંભીરપણે એક વખત નિર્ણય કરવાની અંદર બરાબર યોગ્ય નિર્ણય, યથાર્થ નિર્ણય કરવો એ આની અંદર પાયાનું કામ છે, અને એ કર્યા પછી ખરેખર જી આ વિષયમાં એ માર્ગે ચડવાની પરિસ્થિતિમાં આવે છે, નહીંતર ઉપર ઉપરથી ચાલવાનું બને છે અને એ ઉપર ઉપરથી ચાલવાનું સ્થળ કાંઈ જ નથી અને અત્યાર સુધી એવું લગભગ થયું. એટલે અહીંયા તો એટલી ખાતરી આપવામાં આવે છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવું અલૌકિક વચન ગોચર સુખ તરત જ થાય છે અને તરત જ થાય છે એનો પોતાને સ્વયમેવ અનુભવ હોવાથી એને બીજાને પૂછવું પડતું નથી કે આમાં સુખી થવાય છે કે નહીં, એવું બીજાને પૂછવું પડતું નથી. એક બહુ સારો નજીકનો જીવંત દ્રષ્ટાંત મળે છે કે પૂજ્ય સુગાનીજી આર્થિક પરિસ્થિતિના કારણે એમનું વતન છોડીને કલકત્તા ગયા. મોટા શહેરમાં તો એ કારણે જ લગભગ આવવાનું થાય છે બધાને. એ પણ અજમેરનો વ્યવસાય સંકેલીને કલકત્તા આવેલા. એ વખતની કલકત્તાની 70 લાખની આબાદી એટલે વસ્તી ગણાતી હતી. આર્થિક પરિસ્થિતિ તો એકદમ સાધારણ હતી. મોટા શહેરમાં મૂડી વગર આવવું અને ધંધો કરવો એ કેટલું કઠિન છે એ તો બધાને ખ્યાલમાં આવે એવી ચીજ છે. વેપારીઓને તો સમજાવવું પડે એવું નથી. એ પરિસ્થિતિમાં એમના જીવન પરિચયથી સમજાય છે એ પોતાને આખા 70 લાખની વસ્તીમાં પોતાને એકને જ સુખી અનુભવ કરતા હતા. આખા કલકત્તામાં હું એક જ સુખી છું એવો અનુભવ કરતા હતા. બાહ્ય પરિસ્થિતિનું જો વર્ણન કરું તો રહેવા માટે રૂમની વ્યવસ્થા એમને નહોતી. કોઈ ધર્મશાળામાં, કોઈ સેનિટોરિયમમાં ત્યાં ઓછામાં ઓછા 4 થી વધારે વખત રહી શકાય એવી વ્યવસ્થાથી એ રહેતા હતા. અને બજારમાં કોઈનો ઓળખાણથી રિસ્પોન્સ મળ્યો છે કે આવો તમે કલકત્તા અને આપણે થોડું કામ શરૂ કરાવશું તમને અને એ રીતે આગળ વધવાનું કારણ બનશે એવું કે કોઈના સામાન્ય ઓળખાણથી માણસ એવી જ રીતે આવે છે મોટા શહેરની અંદર. તો કોઈ કોઈ ઓળખાણ પીછાણ હોય તો એવી રીતે થોડું નાના પાયા ઉપર બિઝનેસ શરૂ થાય, કામ મળ્યા કરે. છતાં અંદરની પરિસ્થિતિ અને બહારની પરિસ્થિતિને તુલનાત્મક રીતે વિચાર કરવામાં આવે તો દુનિયાની દ્રષ્ટિએ એમ લાગે કે આમાં સુખ ક્યાંથી હોય? કુટુંબ પરિવાર દેશમાં હોય, અહીંયા લોજમાં જમવાનું હોય, મારવાડી ભાષામાં જમે છે, અને રહેવાનું કોઈ સ્થાન ન હોય, બીજી અનુકૂળતાના સાધનો ને સગવડ ન હોય. છતાં આખા કલકત્તામાં હું એક જ સુખી છું એ એમના જીવન પરિચય ઉપરથી સમજવા મળે છે. તો એ કેવી રીતે હશે? આ એક જેને વર્તમાનમાં સુખ નથી, સાધનો હોવા છતાં સુખ નથી, એટલી તો પરિસ્થિતિ બહુ ઓછા માણસોને કમજોર હોય છે. બાહ્ય પરિસ્થિતિ એવી એમની એક પરિસ્થિતિ હતી તો પણ એમાં એ પોતે સુખી, એકમાત્ર જ હું સુખી છું એવું એ અનુભવ એમને થતો હતો. તો એ કેવી રીતે હશે? એ વિચારણીય સ્થળ છે, વિચાર માગી લઈએ એવો એક વિષય છે. દ્રવદ્રષ્ટિ પ્રકાશનો બીજું આવૃત્તિ છપાય છે એમાં એમના અંતરબાહ્ય જીવનના આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી એમના જીવનના પાસા એ કથાનું યોગ કહી શકાય એ વિસ્તારથી આ વખતે છપાશે. તૈયાર થઈ ગયું છે, વિસ્તારથી છપાશે. એટલા માટે એ વિષય ત્યાં લીધો છે કે મુમુક્ષુ જીવને એમાંથી ઘણું ગ્રહણ કરવાનું મળી રહ્યું છે કે આ તે શું ચીજ છે. જેને લોકો એમ કહે કે આ તો દુઃખી છે, સુખી તો નથી પણ દુઃખી છે એમ કહે, ત્યાં એ ખરેખર દુઃખી ન હોય ને સુખી હોય એ ખરેખર આશ્ચર્યકારક વસ્તુ સ્થિતિ નથી, પરિસ્થિતિ નથી. આ વિચારવા જેવો વિષય છે. અને એવી આશ્ચર્યકારક પરિસ્થિતિ તો એ છે, સૌથી વધારે આશ્ચર્યકારક પરિસ્થિતિ તો એ છે કે એમને સ્વાનુભવ અને આત્મિક સુખની પ્રાપ્તિની શરૂઆત તો સોનગઢમાં ગુરુદેવનો પ્રવચન સાંભળ્યા પછી એ માર્ગમાં આવ્યા, પાત્રતા લઈને આવેલા એટલે માર્ગમાં તુરત આવ્યા, દિવસો મહિનાઓ કે વર્ષો એમને કાઢવા પડેલા નહીં, પણ માર્ગમાં આવ્યા પછી પુણ્યયોગ નહીં હોવાથી પોતાના ઉપકારી શ્રી ગુરુનો સમાગમ એમને વર્ષો સુધી નહીં મળવા છતાં, અને આર્થિક કારણથી એટલે સંયોગો વશાત અજમેર 500 માઇલ વૃત્તિ એ છોડીને 1200 માઇલ કલકત્તા સુધી જવું પડ્યું, એટલે ઉલટાના ક્ષેત્રથી દૂર ગયા. તો પણ સેનિટોરિયમમાં રહ્યા કે નિર્મલ લોહિયા લાઈનમાં લીનમાં પહેલાં જગ્યા લીધી હતી, ત્યાં એક રૂમ લીધી હતી, પહેલાં એક રૂમ લીધી હતી કે જ્યાં રહ્યા ત્યાં, અને પછી આ બાજુ ગણપત બાગલા રોડ જ્યાં રહ્યા ત્યાં એમને જે પોતાના પુરુષાર્થ છે, પોતાને અંતર આત્મિક સ્થિતિ કેટલી મજબૂત કરી છે એ એક આશ્ચર્યકારક પરિસ્થિતિ છે. જેમણે બધા ભવોના પૂર્વ સંચિત કર્મો ખલાસ કરીને એક ભવ બાકી રહે એ સ્થિતિમાં આવી ગયા, જે સ્થિતિ શ્રીમદ રાજચંદ્રજીની એક ભવ સ્થિતિ છે, એ ભવની સ્થિતિમાં ગુરુદેવના સાનિધ્ય વગર ક્ષેત્રથી હો ભાવથી તો એમ જ કહેતા હતા કે હું તો નજીક જ છું, હું તો સમીપ જ છું, મને કોઈ અસમીપતાનો અનુભવ થતો નથી, કેમ કે એમના જે ભાવ ઉપદેશ અને સિદ્ધાંત એનાથી હું જરાય દૂર જતો નથી મારા ભાવમાં, એટલે હું તો સમીપ જ છું. ક્ષેત્રથી સમીપ થવાની ભાવના રહેતી હતી, પણ એ પ્રકારના બાહ્ય સંયોગો નિયોગ ન હતો. કહેવાનો મતલબ એ છે કે આવી એક કદાચ ગણિતથી સિદ્ધે સિદ્ધિ ન સમજાય એવી કે ન બેસે એવી પરિસ્થિતિમાં પણ આવો ઇતિહાસ સર્જાઈ શક્યો. આ તો 20 વર્ષ પહેલાનો જીવંત દાખલો છે, 25 વર્ષ પહેલાનો, 25 વર્ષ થઈ ગયા 2020માં એમને જે જોડ્યો, પણ એ પહેલાનું એમનું જીવન જોઈએ તો એ આપણી વચ્ચે હતા અને આવી મજબૂત પરિસ્થિતિમાં હતા. અલૌકિક અસાધારણ જબરજસ્ત પુરુષાર્થની કોઈ મૂર્તિ હોય એવું એમણે એકલે હાથે આત્મિક સ્થિતિ, આત્માના દર્શન જ્ઞાન ચારિત્રની જે સ્થિતિ છે આત્મિક, એટલી મજબૂત અંદરમાં જામ થઈ ગયેલી જેને પરિણતિ કહીએ, કોઈ અનુકૂળતા પ્રતિકૂળતાનો હિસાબ નથી એની પાસે. આ તો આપણે મનુષ્ય યોગ સંયોગોની વાત કરીએ છીએ, પણ આત્માની તાકાત અને શક્તિ એને પ્રતિકૂળતાથી માપી ન શકાય એવી ચીજ છે. એનો બહુ દ્રષ્ટાંત પ્રસિદ્ધ એ છે કે 7મી નારસિંહનું દુઃખ આ નવા સમ્યક દર્શનને થતું રોકી શકતું નથી ને થયેલા સમ્યક દર્શનને તોડી શકતું નથી. કોઈ જીવ સમ્યક દર્શન લઈને 7મી નારકીમાં જન્મતો નથી, મિથ્યા દ્રષ્ટિ પૂરા પાપ કર્યા પછી 7મી નારકીમાં જાય, અધૂરા પાપ હોય ત્યાં સુધી ઉપર હોય, નીચે એટલું ન હોય. તેમ છતાં આ જીવમાં એટલી શક્તિ છે કે જ્યારે એ પડખું ફેરવે છે, માર્ગ બદલવા તૈયાર થાય છે અને હું સન્માર્ગે આવે છે, સત્ય માર્ગે આવે છે, ત્યારે એ 7મી નારકીની પ્રતિકૂળતા સમ્યક દર્શનની ઉત્પત્તિને રોકી શકતી નથી, અને સમ્યક દર્શનની ઉત્પત્તિ પછી એ સમ્યક દર્શન જે પુરુષાર્થથી ટકે છે અને નભે છે એને રોકી શકતી નથી, અને એ સંકિત અવસ્થામાં જે આત્માનું સુખ છે એ આત્માના સુખને કોઈ પ્રતિકૂળતાનું દુઃખ સ્પર્શી શકતું નથી, એને તોડી તો શકતું નથી પણ સ્પર્શી શકતું નથી, એવી ચમત્કારિક આ ચીજ છે કે જેની પાસે જગતના કોઈ ચમત્કાર ચમત્કાર જ નથી, એવી એવી જબરજસ્ત ચમત્કારિક ચીજ છે. અને એ વાતનું મહત્વ સમજાવવા માટે ભાષા ટૂંકી પડે છે, ભાષા ઓછી પડે છે, કે એનું મહત્વ એટલું બધું છે કે કેટલાક શબ્દોમાં એ વાત કરી. આચાર્ય મહારાજ સંક્ષેપમાં કહે છે કે ભાઈ, તને અનુભવ થતા જે અલૌકિક સુખનો અનુભવ થશે તે સુખ છે, અસ્થિથી લઈએ તો સિદ્ધ પરમાત્માને જે અનંત સુખ વર્તે છે એની જ જાતનો, એ જ કોટીનો, ભલે ક્વોન્ટિટી એટલી નથી પણ ક્વોલિટીમાં એ જ ક્વોલિટીનો તને અનુભવ છે આંશિક સુખનો. અને પૂર્ણ સુખનો ભંડાર તારામાં ભર્યો છે, જે પ્રગટ થયા વિના આ રહેશે ને એવા પ્રતીતિ સાથે આંશિક સુખનો અનુભવ થશે, તરત જ થશે. સાચા જ્ઞાનીનો યુગ મળ્યા પછી વર્ષો સુધી માર્ગ હાથમાં આવતો નથી, અનુભવ સુધી મુખ સુધી પહોંચી શકતા નથી. એ એક જ દિવસના સમાગમમાં, એક દિવસ સમાગમ કર્યો છે, તે જે દિવસે સત્સંગ થયો છે, પ્રત્યક્ષ યોગ થયો છે, તે દિવસની રાત્રે અનુભવ થાય તો એ ઉત્કૃષ્ટ ગણવું જોઈએ. સમવસરણમાં તો સાંભળતા સાંભળતા જ્ઞાન પામી જતા, પણ આ કાળમાં તો વર્ષો લાગે છે એવી લગભગ પરિસ્થિતિ જ્યાં છે ત્યાં એક જ દિવસની અંદર કોઈ આટલા પુરુષાર્થથી આ કાર્યની સફળતામાં આવી ગયા હોય તો અત્યારે તો બીજો દાખલો એનો ક્યાંય નજીકના ભવિષ્યમાં આગળ પાછળ જોવામાં આવતો નથી. એ દ્રષ્ટિએ ઘણો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. ઉપાય મૂલ્યાંકન થવું એ સૂચિ ઉપાય. અને પ્રશંસા જે તે શબ્દોમાં કરવામાં આવે છે એનું કારણ એ છે કે કોઈ પણ રીતે જીવને એની કિંમત આવે છે કે જો આટલી આ મહાન ચીજ હોય અને તે પણ સ્વાધીન છે, પરાધીન નથી, કે ભાઈ ફલાણી આટલી કોઈને અનુકૂળતાને મહેરબાની થાય કે કાંઈક થાય તો થાય, એવું કાંઈ પરાધીન પણ નથી, એકદમ સ્વાધીન છે. અંતરનું સુખ સ્વયમેવ પોતે સ્વતંત્ર રીતે કોઈની મદદ વગર પ્રાપ્ત કરી શકે છે જ્યારે, ત્યારે એની કિંમત સમજાવવાની જરૂર છે. જીવનો આ સ્વભાવ છે કે જેમાં જેટલો વધુ લાભ એને સમજાય એ બાબતમાં એના પ્રયત્નને એને એના કાર્યના રસને રોકી ન શકાય, રોકવો હોય તો રોકી ન શકાય, કેમ કે સ્વભાવગત પરિસ્થિતિ છે આ જીવની કે જ્યાં મોટો લાભ દેખાય ત્યાં રસ ફરી જાય અને જીવ એ પ્રાપ્ત કરવા માટે એક ક્ષણનું મોડું કરવા ચાહે નહીં અને જોરથી પ્રયત્નમાં લાગી જાય. એવું આ વિષયમાં એટલા માટે નથી થતું કે એનો જે ભાવ ભાસવો જોઈએ એ ભાવ ભાસતો નથી, મૂલ્યાંકન ભાવ ભાસીને આવતો નથી. હૈદરાબાદમાં ભાવ ભાષણનો વિષય 4-5 દિવસ ચાલ્યો, એનું કારણ એ છે કે કોઈ રીતે પણ જેવો એનો ભાવ છે એવો ભાસે, જેવું એનું મૂલ્ય છે એવું મૂલ્ય ભાસે, તો જીવને પુરુષાર્થ કરવો નહીં પડે, કરવો પડે એમ નહીં હોય, કરતો રોકી નહીં શકાય એવી વાત છે. ઘણી વાર આપણા કોઈ મુમુખ છું એમ કે તમારા ફલાણા સ્નેહીને આ રસ્તે ચડાવવાને, આ રસ્તે આવે તો સારું, આના આત્માનું પણ હિત થાય, આપણે તો બીજું કાંઈ કારણ નથી, કોઈનું પણ હિત થાય એમાં રાજી થઈએ. ત્યારે એમ કહેવાય કે ભાઈ માણસ તો બુદ્ધિશાળી છે, અને બુદ્ધિશાળી માણસ તો એ જ કહેવાય કે જે પોતાના હિત અહિતને સમજી શકે. એનું હિત આમાં છે એમ ઘણીવાર કહીએ છીએ, પણ જ્યાં સુધી એને દેખાય નહીં, શું છે, કારણ કે એને દેખાવું જોઈએ છે. દેખાયા વગર વિશ્વાસ નથી આવતો, પ્રતીતિ નથી થતી કે આ કરવા જેવું છે. અને એવો વિશ્વાસને પ્રતીતિ આવ્યા પછી આપણે આગળ દોડવા માંડે, પછી એને વિચાર બુદ્ધિવાળા માણસને કેવું નથી પડતું કે તું આગળ આવે, તો તો દોટ મૂકવાનો છે, પણ એને દેખાવું જોઈએ. અને એ નથી દેખાતું ત્યાં સુધી એનો કોઈ બીજો ઉપાય નથી. સ્વાધ્યાય આદિ એની વિચારણા, એનું ચિંતન, એ બધું સત્સંગ, એ આનું મૂલ્ય કોઈ પણ રીતે જીવને જેટલું છે એટલું ભાસે, એની આ પ્રક્રિયા છે, એનો આ વ્યવહાર છે. જો એને મૂલ્ય ભાસે તો એ મૂલ્ય ભાસ્યું છે એનું લક્ષણ એ છે કે એને આખા જગતનું મૂલ્ય ઉડી જાય છે. કિંમત આંકવાનો નજર બદલાઈ જાય છે અને એને એમ ખ્યાલ આવે છે કે જગતના પદાર્થોની કિંમત આંકીને જેટલી પ્રવૃત્તિ કરી એમાં આકુલતા વધારી છે. કદાચ પુણ્યયોગે અનુકૂળતાઓ થઈ હોય, પુણ્યયોગ ન હોય તો અનુકૂળતાઓ ન પણ થઈ હોય અને પરિશ્રમ નકામો પણ ગયો હોય, પણ એ વાત ચોક્કસ છે કે એ બાજુ જતાં આકુલતા વધે છે. અને એ આકુલતાનો નાશ કરવા માટે અને કોઈ આત્મિક શાંતિ મેળવવા માટે જે ધર્માત્માઓએ શાંતિ પ્રાપ્ત કરીને, અનુભવ કરીને, ખાતરીથી વાત કરી છે, કલ્પનાથી વાત નથી કરી, ખાતરીથી વાત કરી છે, વિશ્વાસ રાખીને થોડો ટેસ્ટ કરવો, પરીક્ષા કરીને આગળ ચાલવું, ઓઘે ઓઘે માનીને, એમણે કહ્યું છે માટે માની જ લેવું એમ નહીં, નાસ્તિક થઈને શંકા ખોટી નહીં કરવી ઉડાડવા માટે. પણ જ્યારે આવી વ્યક્તિ કહે છે કે જેને કાંઈ સ્પૃહા નથી, અપેક્ષા નથી, નિષ્પ્રહ છે, ત્યારે આપણે થોડો ટ્રાય કરીએ, જેને આપણે કહીએ કે પ્રયોગ કરીએ કે કાંઈક દેખાય છે આમાં, કાંઈક માલ છે, કોઈ કસ છે વાતમાં. જો એ વાતમાં એમ લાગે કે નહીં વાત ખરેખર ઠીક છે તો આગળ વધવાનું છે, ન લાગે તો કોઈ બીજો ઉપાય નથી કે પરાણે કરાવી શકાય, તો એના માટે પ્રયોગ છે. કે જે તે પ્રસંગની અંદર, જે તે ઉદયની અંદર તું પ્રયોગથી ખાતરી કર તારી આકુલતા ઘટે છે કે વધે છે. જો તને અનુભવથી એમ લાગે કે નહીં ઘટે છે, થોડાક પ્રયોગથી પણ ઘટે છે, તો એનો અભાવ થઈ શકશે, એનો તને વિશ્વાસ આવશે અને આત્માની ચીર શાંતિ જેને કહેવાય છે, અનંત શાંતિ, કાયમની શાંતિ, એનો વિશ્વાસ તને આવી જશે કે એ પણ શક્ય છે, આ માર્ગની અંદર, આ ઉપાયની અંદર શક્ય છે, એનો વિશ્વાસ તને જરૂર આવી જશે. એટલી વાત છે. પણ એ વિશ્વાસ આવવા માટે માત્ર સાંભળીને સ્વીકારી લેવું એવું નથી, થોડુંક પ્રયોગ કરીને પોતાને દેખાય તો વિશ્વાસ આવશે, ન દેખાય તો વિશ્વાસ નહીં આવે. એના માટે પ્રયોગ છે, ભાવભાષણ માટેનો એ પ્રયોગ છે. અને જ્યાં સુધી ભાવ ન ભાસે ત્યાં સુધી સાચી દિશાની અંદર પ્રયત્ન શરૂ થતો નથી, ત્યાં સુધી ઉપર ઉપરથી અનુસરવાનો પણ કોઈ એટલો ફાયદો નથી કે કંઈ કામ થઈ જાય. એટલે એ કહે છે કે તું પોતે જ અનુભવશે, તું સ્વયમેવ દેખશે, તું પોતે જ અનુભવશે, બીજાઓને ન પૂછ, અથવા તારે બીજાને પૂછવું પડશે એ પરિસ્થિતિમાં તું નહીં હો. જેમ કોઈ એક ચીજનો સ્વાદ લે ત્યારે આ મને તીખું લાગે છે કે નહીં, ગળ્યું લાગે છે એ પૂછવા નથી જતો, કેમ કે એને સ્વયં અનુભવ થાય છે, એમ બીજાઓને પૂછવાની તને શંકા નહીં થાય, પૂછવાની પરિસ્થિતિ નહીં રહે કે આ આત્મિક સુખનો માર્ગ છે કે નહીં, આમાં આત્માને શાંતિ થાય છે કે નહીં, તે પૂછવું નહીં પડે અને અનુભવથી એનો વિશ્વાસ આવશે. તે સુખ પોતાને જ અનુભવ ગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે, કે બીજાને પૂછવાનો કોઈ પ્રશ્ન ત્યાં અવકાશ રહેતો નથી. ભાવાર્થ, ભાવાર્થમાં પંડિત જયચંદ્રજી, પંડિત જયચંદજીએ બહુ સંક્ષિપ્તમાં વાત કરી છે. જ્ઞાન માત્ર એટલો આત્મા છે. કેટલો આત્મા છે? આમ સીધો પ્રગટ દેખાય એવી વાત છે. આત્મા કોઈ અજાણી ચીજની જે કલ્પના કરી છે, કોને ખબર કેવો હશે આત્મા અંદર મૂળ સ્વરૂપે. સમયસારમાં એ વિષય બહુ સુગમ અને સરળ રીતે એ જ્ઞાન માત્રમાં આત્મા પ્રસિદ્ધ કરી દીધો છે. જ્ઞાન માત્ર એવા આત્મામાં લીન થવું, એટલે એકાગ્ર થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું, એ પરમ ધ્યાન છે. ધ્યાનનો પ્રશ્ન ચાલ્યો, ધ્યાનનું કાંઈક સ્પષ્ટ કરો. અહીંયા કુદરતી ચાલતા વિશેના કે એ પરમ ધ્યાન છે. પરમ એટલે ઉત્કૃષ્ટ, સાચું, સત્ય, એ ખરેખર ધ્યાન છે. આમ તો ધ્યાનના ચાર પ્રકાર છે, આર્ત, રૌદ, ધર્મ અને શુક્લ. એ આગળ પ્રસિદ્ધ વાત છે. એમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી જીવ દુઃખનો અનુભવ કરે છે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં સુખનો અનુભવ કરે છે. ધ્યાનનો સંક્ષેપમાં ધ્યાનનું સ્વરૂપ એવું છે કે કોઈ એક વિષયમાં જીવ એકાગ્ર થઈ જાય રસથી, અને એ વખતે બીજા કોઈ વિષયનો વિકલ્પ પણ ઉત્પન્ન ન થાય, ચિંતા પણ ઉત્પન્ન ન થાય, એવી પરિસ્થિતિમાં જ્યારે જીવ હોય છે ત્યારે તેને તે વિષયનું ધ્યાન કહેવામાં આવે છે. માણસ નથી કહેતા એક જગ્યાએ બહુ ધ્યાન હોય તો કોઈ એને સંબોધન કરે તો ન સંભળાય, નામ બોલાવીને કહે ભાઈ સાંભળો તમે, મારું ધ્યાન નહોતું. એનો અર્થ શું કે એને એક વિષયમાં એકાગ્રતાને મુખ્યતા એટલી થઈ હતી કે એને શબ્દ કાને અથડાવા અથડાતો તો છતાં પોતે સમજા સમજતો નહોતો કે મને બોલાવે છે. એનું નામ ધ્યાન છે. એ ધ્યાનની સામાન્ય જનરલ વાત છે. હવે અહીંયા આત્મા કે જેની અંદર અનંત સુખ છે અને એવા એવા અનંત ગુણોનો વૈભવ છે, આત્મિક વૈભવ જેને કહેવામાં આવે છે, આત્મિક શક્તિઓને ગુણ રત્નો કહેવામાં આવે છે, એવો જે ભંડાર આત્મા છે, એ આત્માની કિંમત જ્યારે સમજાય છે ત્યારે એમાં રસ આવે છે. રસ આવે છે એટલે સમગ્ર પરિણામ એમાં એકાગ્ર મુખ્ય થઈને એને વિષય કરે છે. એનું નામ આત્મધ્યાન છે. એનું બીજું નામ ધર્મ ધ્યાન છે. અને એ ધર્મ ધ્યાન એ આત્મ સ્વરૂપની એકાગ્રતા છે, સહજ થયેલી એકાગ્રતા છે. અને એ એકાગ્રતામાં કોન્સન્ટ્રેશન તીવ્ર થઈ જાય છે, કોન્સન્ટ્રેટ થાય છે ધ્યાન, ત્યારે એને શુક્લ ધ્યાન કહેવામાં આવે છે. જે મુનિ દશામાં સાતમા ગુણ સ્થાનથી આગળ વધ્યા પછી હોય. અત્યારે નીચે પ્રથમ ધર્મ ધ્યાનથી શરૂઆત થાય છે અને સાતમા ગુણ સ્થાન સુધીના આત્મિક એકાગ્રતાના પરિણામને ધર્મ ધ્યાન એવું કહેવામાં આવે છે. એ પરમ ધ્યાન છે એટલે પરમ કલ્યાણકારક ધ્યાન છે, ઉત્કૃષ્ટ ધ્યાન છે, એનાથી કોઈ ઊંચું ધ્યાન નથી. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે. એ ધ્યાનની અંદર જે સિદ્ધ પદમાં પરમાનંદનો અનુભવ છે, એ જાતિના આનંદનો અનુભવ ધર્મ ધ્યાનની અંદર ચતુર્થ સ્થાનમાં શરૂ થાય છે. ચારેક ગતિમાં થાય છે. નારકીમાં હોય તો સાતમી નારકીમાં પણ આનંદ આવે છે. પ્રદેશે પ્રદેશેથી આનંદ આવે છે. સર્વ પ્રદેશેથી એકાકાર થઈને પરમ આનંદનો અનુભવ થાય છે. પછી દેવમાં હોય, મનુષ્યમાં હોય, તિરિંચમાં હોય પણ એ થઈ શકે છે. અને થોડા જ કાળમાં, વિશેષ એ વાત છે કે બહુ અલ્પ કાળમાં જીવ જ્ઞાનાનંદ સ્વરૂપ કેવળ જ્ઞાનની પ્રાપ્તિને પામે છે. અને જેને આ એકવાર અનુભવ થયો તે આનંદના માર્ગે આગળ વધતો જાય છે. ઓટોમેટિક એના પરિણામ ત્યાં જ લાગ્યા કરે છે. અને એ જીવનો સ્વભાવ છે કે જ્યાં એને આનંદ મળે એટલે બધેથી ખસીને એ આનંદના સ્થાને જ રહેવા માટે ચાહે છે. આપોઆપ જ પરિણામ દોડી જાય છે, સહજ પરિણામ. એટલે એ દશા વધતી જાય છે, વિકાસ પામતી જાય છે અને પરિપૂર્ણ જ્ઞાન અને પરિપૂર્ણ આનંદની દશાની પ્રાપ્તિ બહુ અલ્પકાળમાં થાય છે. આવું કરનાર પુરુષ જ કૃષ્ણમાત્મા, આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે. જે આત્માને આવો અનુભવ થાય છે સારી ગતિમાં, તેને એ જાણે છે બીજાનો એમાં પ્રવેશ નથી. એ વિષયથી બીજા અજાણ્યા રહે છે. પણ એકવાર જો નિશ્ચયના કાળમાં, ભાવભાષણના કાળમાં ઝાંખી થાય તો એ દિશાનો પ્રયત્ન સહજપણે ઉગ્ર થાય છે, નહીતર એ દિશાનો પ્રયત્ન નથી થતો. અને બીજી દિશાનો પ્રયત્ન એ આ દિશા માટે નકામો છે, એ બધી બાહ્ય ક્રિયામાં જાય છે. એટલે બીજાનો એમાં પ્રવેશ નથી. પણ બીજાનો પ્રવેશ નથી એ બીજામાં અત્યારે આપણે છે ને, આપણો અત્યારે પ્રવેશ નથી માટે એ આપણા માટે નકામી વાત છે એમ નથી. આપણે એમાં પ્રવેશ કરી શકીએ છીએ જો આપણે અંતરથી ભાવના થાય કે આપણે આ માર્ગ ગ્રહણ કરવો જ છે, આપણા આત્મશાંતિનો અને આત્મહિતનો, આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરવો જ છે. એમાં પ્રવેશ નથી. પણ પ્રવેશને યોગ્ય થવું હોય તો એની પ્રાપ્તિની અપૂર્વ ભાવનામાં આવવું જરૂરી છે. એ પ્રાપ્ત થવાની ભાવના જ ન હોય તો પ્રવેશ કેવી રીતે થાય, ન થાય એ સમજી શકાય એવી વાત. એ રીતે બીજાનો પ્રવેશ નથી એમ સમજવા દે. પણ કાંઈ એને ધક્કો મારવાની જરૂર નથી કે બીજાનો પ્રવેશ નથી અને આપણે ક્યાંથી પ્રવેશ કરી શકીએ એમ નથી. પોતાની ખરેખર ભાવના હોય તો પ્રવેશને યોગ્ય પૂર્વ સ્થિતિ આવી જાય છે અને પ્રવેશ થઈ શકે છે. હવે જ્ઞાનાનુભવના મહિમા અને આગળની ગાથાની સૂચના કાવ્ય એટલે પદ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ભગવાન અમૃતચંદ્રાચાર્યનો આ શ્લોક છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિન્માત્ર ચિંતામણીશ યસ્માત યસ્માત સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે જ્ઞાને કિમન્યસ્ય પરિગ્રહેણ. શ્લોકાર્થ બહુ સુંદર શ્લોક છે. કારણ કે જે કારણને લીધે આ જ્ઞાની જેને આવો આત્મિક સુખનો શાંતિનો અનુભવ થયો છે, જેણે આત્માના આનંદ અમૃતને નો અનુભવ કર્યો છે, આ અધિકારના પહેલા જ પદમાં, પહેલા જ શ્લોકમાં એ વાત જ્ઞાનીના મહિમા કરતા કરી છે આચાર્ય ભગવાને. આનંદામૃત નિત્ય ભોજી એવો શબ્દ વાપર્યો છે. કેવા છે જ્ઞાની? કે આનંદામૃત નિત્ય ભોજી એવો શબ્દ વાપર્યો છે. બંધ અધિકાર નો ચલો યાદદાસ કાઢી બંધ અધિકાર નો ચલો ત્રીજી નીતિ છે. ત્યાં પણ પ્રથમ જ સમ્યક જ્ઞાનનો મંગળ સમ્યક જ્ઞાનની પ્રશંસા કરવામાં આવે છે. ત્યાં સમ્યક જ્ઞાની જે સમ્યક દ્રષ્ટિ છે એ કેવા છે? ત્રીજા પદમાં છે. આનંદામૃત નિત્ય ભોજી, આનંદ અમૃતનું નિત્ય ભોજન કરનારા છે. તૃપ્તિ થાય છે ને ભોજનથી, તો નિત્ય આનંદ અમૃતનું ભોજન કરે છે. અંદરથી અમૃત જેવો આનંદ સદાય અનુભવમાં રહ્યા કરે છે અને એના થર જાણતા જાય છે, એટલે પરમાનંદને પામે છે. જગતમાં જેમ આ જીવ વિભાવ કરે છે ત્યારે આકુળતાના થર જાણતા જાય છે, અને પછી આકુળતાનો પ્રસંગ ન હોય તો પણ આકુળતા જ રહ્યા કરે છે. એમ ધર્માત્માને આનંદના અમૃતથી એટલી તુષ્ટિ પુષ્ટિ થતી જાય છે કે સામાન્ય બીજા કાર્યોમાં પણ પોતાના આનંદની ધારા નિરંતર ચાલુ રહે છે, એ પરિસ્થિતિ બંધ થતી નથી. ઉદયના કાર્યોની વચ્ચે પણ એની આનંદની ધારા બંધ નથી થતી. એ દ્રષ્ટિએ એમને નિત્ય આનંદ અમૃતના ભોજી ભોજન કરનારા કયા છે? અહીંયા કહે છે, કારણ કે આ જ્ઞાની પોતે જ અચિંત્ય શક્તિ વાળો દેવ છે. જો એને દેવ કયા, રત્નકરણ શ્રાવકાચાર્યમાં દેવ કયા છે ને ગણધર દેવે, અહીંયા ફરીને કયા એવા. લોકો મનુષ્યને દેવ કયો તો ભડકે છે, કે તમે હજી ચોથા ગુણ સ્થાને આવ્યા. અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે નહીં ત્યાગ વસ્તુ કોઈ નો, હજી ત્યાગે નથી. આમ કોઈ ગ્રસ્ત અવસ્થામાં આવે છે, કોઈ કેવી અવસ્થામાં, કોઈ કેવી અવસ્થામાં, પણ અંતર્મુખ થઈને ત્યાં આનંદનો અનુભવ કર્યો. તો આચાર્ય મહારાજ ત્યાં ગણધરની વાત લીધી છે, એ પણ આચાર્ય છે, મહાન આપણ આચાર્ય છે. આચાર્ય મહારાજ એમ કે છે કે આ તો અચિંત્ય શક્તિ વાળો દેવ છે. અચિંત્ય જેનું ચિંતન અનુમાન ન કરી શકાય, અનુમાનથી બહાર, ગણતરીથી બહાર, મેથેમેટિક્સથી બહાર જવું પડે, એવી કોઈ અચિંત્ય શક્તિ જેને પ્રગટ કરી છે એવો આ તો દેવ થઈ ગયો. એટલા માટે જ્ઞાનીને વંદન કરવામાં આવે છે, જ્ઞાનીની નવધા ભક્તિ કરવામાં આવે છે. કાર્તિકની પરીક્ષામાં એ કીધું છે, ચોથા પાંચમા છઠ્ઠા સાતમા સ્થાનની નવધા ભક્તિ કરવામાં આવે છે. નવધા ભક્તિમાં પૂજા આરતી ગર્ભ બધું આવી જાય છે, એ બધું આવી જાય છે. એ કાર્તિકેયનો પ્રેક્ષાને કથાઓની ટીકા દર્શનમાં અવતરણ કરી દે. તો એનું કારણ શું છે કે આચાર્યો ગણધરો એમ કહે છે કે અચિંત્ય શક્તિ વાળો દેવ છે. દેવ કે તો ભડકે, પણ માણસ છે ને, તિર્યન છે ને. અરે તિર્યંચ હોય તો એ નમસ્કાર કરવા યોગ્ય છે. તિર્યંચ હોય તો ગુરુદેવ શ્રી સમ્યક દર્શનનો મહિમા પ્રદર્શિત કરતા એટલું બધું કહેતા, એ બળદ હોય, તિર્યંચ છે ને બળદ, એ બળદની ખરી એક વિષ્ઠાને અડી જાય, વિષ્ઠા કોક નહીં હોય, એ વિષ્ઠા ધન્ય થઈ ગઈ એમ કહેશો. જગતની અંદર મલિન પદાર્થ ગણાય છે, ઘૃણાને યોગ્ય ગણાય છે. જે સમ્યક દ્રષ્ટિ બળદને ખરી વિષ્ઠાને કોઈ અડી જાય તો એ વિષ્ઠા ધન્ય થઈ ગઈ, એ સમ્યક દ્રષ્ટિની ધન્યતા કેટલી એ બતાવે છે ગુરુદેવ શ્રી. અને એ વાત મહાન આચાર્યોએ પણ કરી છે કે અચિંત્ય શક્તિ વાળો સ્વયમેવ જ દેવ છે. અમે તો એને દેવ થયેલો જોઈએ છીએ. હવે એને અમે એને વર્તમાન ઉદયજનિત મનુષ્ય કે કર્મની કે ગુણસ્થાનની દશાને જોતા નથી, કેમ કે એ આગમનો વિષય છે, આ અધ્યાત્મનો વિષય છે. આગમ અધ્યાત્મ, આગમ કરતા અધ્યાત્મ પર છે, ઉત્કૃષ્ટ છે. આચાર્યદેવ આ અધ્યાત્મનો અધિકાર છે નિર્દ્રા, એટલે કે જ્ઞાની પોતે જ અચિંત્ય શક્તિ વાળો દેવ છે અને માત્ર ચિંતામણી છે, એ ચૈતન્ય સ્વરૂપ ચિંતામણી રત્ન છે. માટે જેના સર્વ અર્થ એટલે પ્રયોજન સિદ્ધ છે, હવે એને કાંઈ કોઈ પ્રયોજન બાકી રહ્યો નથી. અનંત ગુણનો ભંડાર પરમાત્મા પદ જેના કબજામાં આવ્યો, જેની દ્રષ્ટિએ કબજામાં લીધો પરમાત્માને, શ્રીમદજી 212 નંબરના પત્રમાં કહે છે કે સત્પુરુષની મહિમા અમને એટલા માટે આવે છે, એ પરમાત્મા તો ખોટું નહીં લગાડતો, તારા કરતા થોડીક વધારે અમને આવે છે એમ કહે છે. સંબોધન કરે છે કે એ પરમાત્મા તો ખોટું નહીં લગાડતો, અમને તારા કરતા એટલે સત્પુરુષની મહિમા એટલા માટે વધારે આવે છે કે તું એને વશ પીડ્યો છે, એની દ્રષ્ટિએ તને વશ પીડ્યો છે, અને તું એને વશ થયા થવા છતાં એ ઉન્મત્ત થયા નથી, તને પણ પરમાત્માને પચાવી ગયા એવી જેની દ્રષ્ટિ છે, એવી એની ગંભીરતા જોઈને, એવી એની કેપેસિટી જોઈને અમે કદાચ તારા કરતા એની ભક્તિ વધારે કરીએ તો તું ખોટું નહીં લગાડતો. શું કીધું પરમાત્માને? આવી રીતે એક લાક્ષણિક પદ્ધતિ છે સત્પુરુષની મુમુક્ષુ જીવને કેટલી મહિમા હોય એનો સંકેત કર્યો છે, એની આજ્ઞા કરી છે, એની શિખામણ આપી છે, ઉપદેશ કર્યો છે. જેના સર્વર્થ સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી જ્ઞાની અન્યના પરિગ્રહથી શું કરે? પછી એને બીજું મેળવવું છે એવું ક્યાંથી એને વાંછા રહે કે આ લો ને આ મેળવું ને આમ હોય તો ઠીક ને આમ હોય તો ઠીક. અંદરથી આનંદનો ઉભરો આવે છે અને કોઈ પણ સાધન વિના સુખી છે, એ પોતાના આત્માના અનુભવના સાધનથી જે સુખી છે અને જેના સુખ માટે કોઈ પરાધીનતા નથી, એ પરાધીન સુખ માટે શું કરે? કે પરાધીન સુખ નથી, પરાધીન તો દુઃખ હોય, પરાધીન સુખ હોઈ શકે નહીં. માટે અન્ય પરિગ્રહ, બીજાની પકડ, બીજા પદાર્થની મૂર્છા સુખની કલ્પનાથી જ્ઞાનીને થતી નથી. અને કેવી રીતે થાય એમ પ્રશ્ન ઉઠો છે, કાંઈ એને થાય જ નહીં, એ પ્રકાર જ એને ઉપજવાનો સંભવ નથી. એ રીતે આ શ્લોકની અંદર સમ્યક દર્શન થતાં એની મહેમાનો કાવ્ય કહ્યું છે અને આચાર્ય દેવી પોતાના શબ્દોમાં એને મહેમાન